તારીખ 14/5/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 61.
સ્વરૂપ નિશ્ચયનું પ્રકરણ ચાલે છે. સમ્યક દર્શન પહેલા અને સ્વાનુભવ પહેલા સ્વરૂપનું નિશ્ચય જ્ઞાન લક્ષણથી થાય છે. તે દશાનું અહીંયા વર્ણન છે. જેને સ્વરૂપ નિશ્ચય થાય છે એનું લક્ષ આત્મ સ્વરૂપ થઈ જાય છે. જ્ઞાનની પર્યાયમાં એક લક્ષ બંધાય છે અને પુરુષાર્થની પર્યાયમાં લક્ષના વિષય ઉપર જોર આવે છે. શાસ્ત્ર પરિભાષામાં એને સંવેગ કહ્યો છે. સંવેગ, વેગ, જોર છે એટલે વેગ છે. આત્મા બાજુનો વેગ છે એટલે એને સંવેગ કહેવામાં આવે છે. તે જીવનું જોર એટલે કે પુરુષાર્થ સહજપણે જાગ્રત થઈને, જાગ્રત શબ્દ અહીંયા એટલા માટે લીધો છે કે લક્ષમાં આવેલું જે પોતાનું સ્વરૂપ એવો હું છું એવી જાગૃતિ વર્તે છે. હું આવો છું અને ગુણ સંપન્ન છે એટલે જેવો છે એવો આવો છું એમ એક જાગૃતિ વર્તે છે. અને એ જાગૃતિ પૂર્વક જોર સ્વભાવ તરફ વળી રહે છે. પુરુષાર્થની જાગૃતિ પૂર્વકના પુરુષાર્થની આ સ્થિતિ પહેલી વહેલી અહીંયા શરૂ થાય છે. એટલે અહીંયા એ વાત એમ કીધી છે કે આ એક અસાધારણ ફેરફાર અનુભવ થયા પહેલા થાય છે. અનુભવ થયા પહેલા પણ આટલો ફેરફાર થાય છે. અનુભવમાં તો અતિન્દ્રિય આનંદની વર્ષા છે, પણ બળબળતા ઉનાળામાં વરસાદ થવાની નજીકતા થાય તો વાતાવરણ ગરમીમાંથી પલટીને ઠંડીનું થઈ જાય. હવા ઠંડી પહેલા થઈ જાય. સૂર્ય એટલો જ તપતો હોય છતાં જ્યાં વરસાદ પડવાનો હોય ત્યાં હવા પહેલા ઠંડી થાય છે. એમ અતિન્દ્રિય અનુભવ થયા પહેલા પુરુષાર્થની ગતિ ઉત્પન્ન થાય છે. અને આવો પ્રકાર અનુભવ પ્રાપ્ત કરવા વાળા જીવને જ થાય છે. પરલક્ષી ધારણામાં આગમ જ્ઞાન હોય માત્ર તો એ માત્ર આગમ જ્ઞાનથી કોઈ આ પ્રકારનો પુરુષાર્થ ઉત્પન્ન થતો. આગમ અનુસાર વસ્તુનું સ્વરૂપ જ્ઞાન એટલે જાણપણો, અને એ જાણપણામાં અવિશ્વાસ નહીં કે આમ ન હોય, પણ બરાબર છે ન્યાયથી તર્કથી બરાબર લાગે છતાં એટલે એમ કહે જીવ કે અમને જે અવાજ છે એમાં શ્રદ્ધા છે. આ આગમમાં અમારી શ્રદ્ધા છે. આગમ કહે છે એવું વસ્તુનું સ્વરૂપ માનવામાં અમને કોઈ વિરોધ ઉત્પન્ન થતો નથી. એવું આગમ જ્ઞાન હોય, એવું આગમ પૂર્વકનું વસ્તુ સ્વરૂપનું શ્રદ્ધાન હોય અને એ ઉપરાંત કશાયની મંદતા હોય, તેમ છતાં અનુભવનો વિષય એનાથી જુદો રહે છે. અનુભવ પ્રાપ્તિનો વિષય એક જુદી દિશાનો વિષય છે. આવું હોય એને અનુભવ થવાનો સંભવ ખરો, પણ એને અનુભવ હોય જ એવું કાંઈ નથી. ત્યાં દર્શન મોહ મંદ હોય, કેમ કે આગમ અનુસાર વસ્તુ સ્વરૂપનું જ્ઞાન છે ને એમાં અવિશ્વાસ દેખીતી રીતે નથી. વળી ચારિત્રમાં કશાય મંદ છે, વૃક્ષિત સંયમ આદિ પણ પાળે મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં, પણ દર્શન શુદ્ધિ થવી અને સ્વાનુભવ સહિત સ્વસંવેદન સહિત દર્શન મોહનો નાશ થવો એ જુદું પડે છે. આવું હોય અને ન પણ હોય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને હોય પણ ખરું. અહીંયા જે એક વાત લીધી કે આવો પ્રકાર અનુભવ પ્રાપ્ત કરવા વાળા જીવને જ ઉત્પન્ન થાય છે. જે પુરુષાર્થની જાગૃતિ આવે છે એ અનુભવ નજીકમાં થવાનું એક લક્ષણ છે અથવા ચિહ્ન છે. જેમ સ્ટેશનમાં ગાડી આવ્યા પહેલા સિગ્નલ પડેલો હોય છે, સિગ્નલ વાપેલો હોય છે, એવું આ એક ચિહ્ન છે કે જે પુરુષાર્થની જાગૃતિ હોય છે. અંતર્મુખી પુરુષાર્થ ચાલુ થયો હોય છે અને રાગાદિથી અને દેહાદિથી જે જ્ઞાન મિશ્રિત રાગાદિ ભાવ છે અને ક્ષેત્ર મિશ્રિત જે દેહાદિ શરીર છે, એ બંનેથી જ આત્મસ્વભાવ ચિત્ત સ્વભાવ કોઈ જુદી પોતે પોતાના સ્વરૂપે જુદો છે. એની ભિન્નતાનો જે પુરુષાર્થ છે એ સર્વથી હું જુદો છું એમ જે પ્રતિભાસ સહિતનું જોર છે એ અનુભવની પ્રાપ્તિનું કારણ છે. અને એ પ્રતિભાસ સ્વરૂપનો મહિમા સહિત સ્વરૂપના મહિમાને ઉત્પન્ન થવાનું કારણ હોવાથી ઉપયોગ અથવા પરિણામ સ્વરૂપમાં ઢળે છે. જ્યાં મહિમા આપે ત્યાં ઢળે. અનાદિથી રાગ અને જગતના વિષયોની મહિમા હતી તો ત્યાં ઢળતો હતો, સ્વરૂપનો મહિમા આવતા ત્યાં ઢળશે. આ સિવાય બીજા કોઈ પ્રકારે સમ્યક્ત્વની દિશામાં પરિણામ આગળ વધે તેવું બનતું નથી. આ એક જ પ્રકાર છે કે જેવું આત્મ સ્વરૂપ છે જ્ઞાન લક્ષણથી તેવું જ બરાબર ભાષ્યમાન થાય અને અનંત મહિમાવંત સ્વરૂપનો મહિમા ઉત્પન્ન થાય તો એ મહિમા પમાડશે. જાણવા છતાં આગમ અનુસાર વસ્તુ સ્વરૂપ જાણવા છતાં ઉપયોગ ત્યાં ઢળતો નથી એનું કારણ હજી મહિમા આવ્યો નથી. મહિમા આવ્યો નથી એનું કારણ ઓળખાણ થઈ નથી. ઓળખાણ થઈ હોય તો મહિમા આવ્યા વિના રહે જ નહીં. ઓળખાણ જુદી ચીજ છે, ઓળખાણ જુદી ચીજ છે. જેમ કોઈ એક ઝવેરી મિત્ર એમ કહે કે તમારા ઘરમાં દાગીના છે એમાં રહેલા જે હીરા છે એ સાચા હીરા છે. તમને ખબર નહીં હોય પણ તમારા જે વડીલો છે, વડવાઓ છે, દાદાઓ છે, એને સાચા હીરા દાગીનાની અંદર રાખેલા છે. ઘણા વખતથી એની અંદર મેલ વગેરે દાગીનામાં તો મઢેલો હોય એટલે મેલ પણ જાય, એટલે એનું જે પ્રકાશ છે અથવા હીરાની ચમક છે એ તમને ખ્યાલમાં આવતી નથી, કેમ કે તમને ઓળખાણ નથી. પણ અમે કહીએ છીએ કે આ લાખોના કરોડોના હીરા છે. તો જાણવા મળે છે કે આ કિંમતી ચીજ છે ને તેથી એની સંભાળ પણ કરે છે, એની વધારે સંભાળ કરે છે. ઘરમાં કબાટમાં રાખતા હોય તો બેંકમાં રાખી દઈએ, કે એવી કોઈ સુરક્ષિત, વધારે સુરક્ષિત જગ્યાએ રાખવાનો સાવધાની પરિણામમાં આવે છે. સાવધાની તો ઊભી થાય જ છે, કાર્ય પછી થાય ન થાય બીજી વાત. તો ત્યાં પણ હજી ઓઘ સંજ્ઞા એ બીજાના કહેવાથી મહિમા આવેલો છે, પોતાની ઓળખ કે પરખનો વિષય નથી થયો. પોતે ઓળખે ને કિંમત આવે એ બીજો જ્ઞાનનો પ્રકાર છે, અને બીજાના કહેવાથી માન્ય કરે અને માન્ય કરવા લાયક છે ને માન્ય કરે છે. વિતરાગી દેવગુરુ શાસ્ત્ર કહે છે ને માન્ય કરે છે, પોતાને પણ ન્યાય સંપન્ન લાગે છે ને વસ્તુનું સ્વરૂપ માન્ય કરે છે, તો પણ ઓળખાણ બીજો વિષય. એટલે ઓળખાણ હોય તો જ પુરુષાર્થની જાગૃતિ ઉત્પન્ન થાય, તો જ સ્વરૂપનો મહિમા આવે, તો જ આત્મ સ્વભાવનો રસ ઉત્પન્ન થાય, રુચિ ઉત્પન્ન થાય. નહીતર ઓઘે ઓઘે જ્ઞાની કહે છે, દેવગુરુ શાસ્ત્ર કહે છે તેવી મહિમા કરે, વિશેષ મહિમા કરે, તન મન ધનનું સમર્પણ કરે, બધું કરે, પણ ઓળખાણ નથી તો નથી, ઓઘે ઓઘે બધું કરે છે, એટલી વાત છે. તે સમ્યક્તાની દિશામાં આગળ વધતો નથી, અનુભવની દિશામાં આગળ વધતો નથી. ચારિત્રમો એનો મંદ થાય છે તો પણ અનુભવ સુધી એમાંથી પહોંચાતો નથી. અર્થાત શાસ્ત્ર અનુસાર આત્માના સ્વરૂપ સંબંધી રાગની પ્રધાનતામાં આ વિષય રહ્યો છે. ઓળખાણમાં નહીં થવાનું, ઓળખાણ નહીં થવાનું આ કારણ છે. અનાદિની રાગની પ્રધાનતામાં એની સ્થિતિ છે, વર્તે છે. અનાદિનો રાગની પ્રધાનતામાં વર્તે છે, અને એ જ રાગની પ્રધાનતામાં એને શાસ્ત્રો અનુસાર વિચાર જ્ઞાનની અંદર આત્મ સ્વરૂપને જાણ્યું તો પણ ઓઘે ઓઘે જાણ્યું, મહિમા કર્યો તો પણ ઓઘે ઓઘે મહિમા કર્યો, એથી અનુભવની નજીક જવાતું નથી. રાગની એકત્વતા તો ઠેઠ સુધી હોય છે, સમ્યક દર્શનના પૂર્વ સમય સુધી હોય છે, કરણ લબ્ધિના પરિણામમાં. પણ રાગની પ્રધાનતામાં બુદ્ધિપૂર્વક પણ રાગનો આધાર લઈને જ્ઞાન પ્રવર્તે છે, રાગમાં હું પણ રાખીને. રાગ અને જ્ઞાન બંને એક કાળે ઉપસ્થિત હોવા છતાં રાગના પડખે જે રીતે અનાદિનો ઉભો છે એ જ રીતે રાગના પડખે ઉભો રહી અને આત્માનો વિચાર કર્યો અને આત્માનો મહિમા કર્યો અને આત્માને સમજણ કરી. પણ જ્ઞાન લક્ષણથી જ્ઞાનના આધારે એણે જ્ઞાન સ્વભાવને નિશ્ચિત કર્યો નહીં, અને તેથી જ્ઞાન સ્વભાવ જેવો છે એવો અનંત ગુણ સંપન્ન અનંત મહિમાવંત ભાષો નહીં. એની બુદ્ધિ થઈ નહીં કે હું આવો છું, એમ બુદ્ધિ નથી થઈ. બીજી રીતે લઈએ તો બુદ્ધિ નથી થઈ, અભિપ્રાય નથી બદલાનો. હજી હું રાગ વાળો છું ને દેહ વાળો છું એ બુદ્ધિ પડી છે. આમ વિચારમાં આમ નક્કી કર્યું છે કે હું સિદ્ધ સમાન છું, છતાં પણ બુદ્ધિ એમ પડી છે કે હું રાગ વાળો છું ને દેહ વાળો છું, આમ બને છે. ગુરુદેવ શ્રીના પોતાના હસ્તાક્ષરમાં છે, છઠ્ઠો બોર્ડ છે. આત્મામાં એક સુખ શક્તિ નામનો ગુણ છે કે જેની અંતર શક્તિની મર્યાદા અનંત છે, અને જેની શક્તિની મર્યાદા અનંત છે એક નોલેજ, જેની અંતર શક્તિની મર્યાદા એ શક્તિના ગર્ભમાં અનંત સામર્થ પડેલું છે, સુખનું અનંત સુખનું સામર્થ એનું સ્વરૂપ છે, એને શક્તિનું અંતરંગ કહેવામાં આવે છે. કેવા ગુણની બુદ્ધિ વડે, આ શબ્દ અહીંયા વાપરે છે, બુદ્ધિ વડે હું આવો સ્વભાવવાન છું એવી બુદ્ધિ થાય છે, એવો અભિપ્રાય થાય છે, ત્યારે એની ઉપાદેયતા ઉત્પન્ન થાય છે. ત્યારે એની ઉપાદેયતા આવે છે, ત્યાં સુધી ઉપાદેયતા નથી આવતી અભિપ્રાય બદલાયા વિના. માણસ કહે છે ને, વાત હા પાડે છે પણ હજી અભિપ્રાય ક્યાં બદલાણો છે એમ નથી, બીજા લોકોમાં અનુભવ નથી થતો કે ના પાડી શકતા નથી એટલે હા પાડે છે. વાત એટલી બધી સાફ ને ચોખ્ખી છે કે ના પાડવાની જગ્યા નથી એટલે હા પાડે છે, પણ અભિપ્રાય ફેરવતા નથી, એવું નથી બનતો. એમ અહીંયા એવી બુદ્ધિ એટલે અભિપ્રાય ફરે છે, આવો છું એ જે અભિપ્રાય ઉત્પન્ન થાય છે. સેવા ગુણની બુદ્ધિ વડે આત્મરૂપ દ્રવ્યનો આદર કરતો, એ બુદ્ધિ થાય ત્યારે સ્વદ્રવ્યનો આદર કરે છે, એનો મહિમા આવે છે. ત્યારે એને પાંચ ઇન્દ્રિયોના, ઇન્દ્રો વગેરેના વિષયોને પણ હેય જાણે છે અને હેય જાણીને છોડે છે. આમ હેય ઉપાધિનો વિવેક છે. સમ્યક પ્રકારે હેય ઉપાધિનો વિવેક થવો સાધક છે, અને આત્માનો આનંદ અમૃત પીવું તે સાધ્ય છે, અનુભવ રસ પીવો તે સાધ્ય છે. અનુભવ પ્રકાશમાં બુદ્ધિ સાથે કેવી ભાષા આવી છે, વિષયને વ્યક્ત કરવાની એક સામર્થ્ય છે. પોતાનું સામર્થ્ય નાખે છે શ્રી ગુરુ ઉપર બધા, ગણધરો અને શ્રુતધરો એની જે વસ્તુને વ્યક્ત કરવાની જે શક્તિ છે એ અજોર છે. એમ કરીને બુદ્ધિ, આની એ જાતની બુદ્ધિ છે એમ કહેવાય. એને દ્રવ્ય બુદ્ધિ કહે છે, દ્રવ્ય બુદ્ધિ, સ્વભાવ બુદ્ધિ, અથવા અહીંયા ગુણની બુદ્ધિ કહી દીધી. સ્વભાવ કહો કે ગુણ કહો એક જ છે. કહ્યું કે શાસ્ત્રો અનુસાર આત્માના સ્વરૂપ સંબંધે રાગની પ્રધાનતામાં રહીને દ્રવગુણ પર્યાય ઉત્પાદ વય ધ્રુવ દ્રવ ક્ષેત્ર કાળ ભાવ અને ગુણ ગુણી ભેદના વિચારથી આત્માનો નિર્ણય કર્યો હોય તો હોય તેવા પરલક્ષી ધારણા જ્ઞાનના નિર્ણયમાં સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ ઉત્પન્ન થતો જ નથી. વિકલ્પમાં જોર મારે કૃત્રિમ, હું ત્રિકાળી આવો છું ને ધ્રુવ આમ છે ને વિનાયક આમ છે ને અપરિણામી ને કુટસ્થ ને બધું, પણ એ વિકલ્પ ને મને વાણીમાં અંદરમાં ભાષે ને જે કાંઈ પુરુષાર્થ જાગે એ બીજો બીજો વિષય છે, એ અકૃત્રિમ છે, સહજ છે. ભાવ ભાષણ છે એટલે સન્મુખ નો પુરુષાર્થ છે, અને ઓલું જોર વિકલ્પમાં વાણીમાં દેખાય છે પણ એ પર સન્મુખનું જોર છે. વિકલ્પ સન્મુખનું ને વાણી રાગ સન્મુખનું ને વાણી સન્મુખનું જોર છે. ભાષાનો રસ આવે, વિકલ્પનો રસ આવે એ જુદી વાત છે, અને આત્મરસ આવે એ જુદી વાત છે, એટલે જુદી જુદી વાત છે. બંને વિરુદ્ધ રસ છે, એક સરખા રસ નથી. હા, સ્વલક્ષણ દિશામાં ફેર છે ને, દિશામાં. પરલક્ષી ધારણા જ્ઞાન ના નિર્ણયમાં સ્વભાવ સન્મુખ નો પુરુષાર્થ ઉત્પન્ન થતો જ નથી. પુરુષાર્થ કરવો હોય એની ઈચ્છા બેકાર જાય છે, કેમ કે પરલક્ષી ધારણા કરી છે એમાં પુરુષાર્થ ઉત્પન્ન થઈ શકતો નથી. અને આત્મલક્ષી સન્મુખ, આત્મસન્મુખમાં, આત્મલક્ષમાં આત્મસન્મુખમાં પુરુષાર્થને ઉત્પન્ન થતો રોકી શકાય નહીં. જેમ કોઈ માણસને સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે રડવું આવે તો એ રડવાને પોતે ન રોકી શકે કે બીજા એને સમજાવે તો રોકી શકે નહીં. કોઈ એમ કહે કે ન રડવું જોઈએ તો કે પણ શું થાય, મારા વશનો વિષય નથી એમ કહે છે કે નહીં. કેટલાક પરિણામ એવા આવેગવાળા હોય છે કે એ વિષયના અવલંબનમાં એ પરિણામને કોઈ રોકી શકે નહીં, ન તો પોતે રોકી શકે, ન તો બીજા કોઈ સાધનથી બીજો કોઈ રોકી શકે. એમ અહીંયા પણ પુરુષાર્થનો વિષય એવો છે કે એને સ્વસન્મુખમાં એને પુરુષાર્થને ઉત્પન્ન થવો રોકી શકાતો નથી. અને પરલક્ષી ધારણા જ્ઞાનના નિર્ણયમાં પુરુષાર્થ ઉત્પન્ન થતો જ નથી અને પરાણે પુરુષાર્થ ઉત્પન્ન કરી શકાતો નથી, એ સહજતાનો વિષય છે. એટલે રાજમલજીએ લીધું છે કે સમ્યક્ત્વ વસ્તુ યત્ન સાધ્ય નથી સહજ છે, લાખ કરોડ ઉપાય કરે તો પણ સમ્યક્ત્વ વસ્તુ યત્ન સાધ્ય નથી સહજ છે. એ યત્ન સાધ્ય નથી એટલે એને પરલક્ષી ધારણામાં વાત આવી છે, એ પરલક્ષી ધારણાના એના કરોડ ઉપાય બધા નકામા છે. એ ગમે એટલો મહિમા કરે ઉગે ઉગે કૃત્રિમ પણે બધો વિકલ્પમાં જાય છે, પુરુષાર્થ નથી જાય. આ સહજ છે પુરુષાર્થ. ત્યાં સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ ઉત્પન્ન થતો જ નથી અને ત્યાં સમજણનો પ્રકાર ભલે શાસ્ત્રો સાથે મેળ ખાતો દેખાય છે કે આગમ જ્ઞાનમાં ભૂલ નથી, ભૂલવાળાનો તો પત્તો લાગે એવું નથી, તો એને દર્શનનું આવરણ એવું છે કે અન્યથા ગ્રહણ કરે છે, સાચું પ્રતિપાદન કર્યું છે એમાંથી કલ્પના કરીને અન્યથા પકડે છે, એ તો તીવ્ર દર્શનમાં એ પ્રકાર ઉત્પન્ન થઈ આવે છે પણ એટલો તીવ્ર નથી, મંદ છે. તેને શાસ્ત્ર જ્ઞાનનો મેળ છે સમજણ સાથે અને તે ઉપરાંત ન્યાય યુક્તિ તર્ક અને નૈ પ્રમાણનું જ્ઞાન આગમ અનુસાર મેળવાળું દેખાય છે. આગમના ન્યાયો, અધ્યાત્મના ન્યાયો, ન્યાય અનુસારના તર્કો કુતર્કને નિર્દોષ થવાને લક્ષે જેટલી તર્કણા કરી શકાય એ બધી તર્કણા, એ તર્કણાથી વસ્તુ સ્પષ્ટ છે, વિસ્પષ્ટ તર્કણાથી વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ જ છે, એમાં કોઈ તર્કથી કોઈ વસ્તુનું સ્વરૂપ બીજી રીતે જાય છે એમ પણ નથી. અને નહીં પ્રમાણનું જ્ઞાન, હા, આગમ અનુસાર બધું મેળવાળું દેખાય છે તો પણ સહજ પુરુષાર્થ કેમ ઉત્પન્ન થતો નથી, આવી તે જીવને પોતાને જ સમસ્યા રહે છે એ પૂછે. ગુરુદેવને સાંભળીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ, કાંઈ વિરોધ ભાસતો નથી, બધું બેસે છે સાંગો પાંગ, પુરુષાર્થ નથી ઉપડતો. શું કરવું કે પુરુષાર્થ ઉપડવા માટે વાંચ્યા વાંચ કરવું, સાંભળે સાંભળ કરવું, દ્રઢ કરતા કરતા પુરુષાર્થ ઉપડશે કે નહીં, રીત ખોટી છે. એવી રીતે કાંઈ પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી. આવી તે જીવને પોતાને સમસ્યા રહે છે અને ઉપરોક્ત પ્રકારે યથાર્થ નિશ્ચય કરવાની દિશામાં પ્રયત્નનો અભ્યાસ કરવાને બદલે ધારણાના વિષયને વારંવાર રટણ અને વિચાર મનમાં દ્રઢ કરવાના અભિપ્રાયથી રાખે છે અને તેમ કરતા કરતા લાભ થશે તેવું ભ્રમથી માને છે. બેસે છે બધું એટલે એટલું આપણે સારું છે, વળી દ્રષ્ટિ નીચે જાય છે ત્યારે એને એમ થાય છે બીજાને બેસતું નથી, ઘણા એને બેસતું નથી, આપણને તો બેસે છે. માટે આપણે વારંવાર વાંચી સાંભળીને દ્રઢ કરીએ, એ વળી ભ્રમણામાં આવી ગયો. જ્ઞાન લક્ષણથી જ્ઞાનમય આત્મા જે છે એને ઓળખવાનો જે પ્રયત્ન કરવો, એ પ્રયત્ન ન ચડવાને બદલે જે છે એ ફરી ફરીને રટવાનું કામ ચાલુ રાખે છે કે એક વાર સમયસર વાંચ્યું, બીજી વાર વાંચીએ, ત્રીજી વાર વાંચ્યો, વારંવાર જ્યાં સુધી આપણું જીવનને આયુષ હોય ત્યાં સુધી આપણે સમયસર વાંચીએ, આપણને વિરોધ તો આવતો નથી, આમ નામ દ્રઢ કરતા કરતા ક્યાંક પરિણતિ થઈ જ છે, એવું કદી બનતું
નથી.
લક્ષણ ખ્યાલમાં આવે ને પકડાતું નથી, તો ખ્યાલને પકડવાને ક્યાં કેમ ફેર પડ્યો? લક્ષણ ખ્યાલમાં આવે ને પકડાતું નથી, તો પછી ખ્યાલ કઈ જાતનો? આ કઈ જાતનો ખ્યાલ? લક્ષણ પકડાય એટલે લક્ષ્ય પકડાય છે, સાથે સાથે પ્રસિદ્ધ લક્ષણ છે એમાં લક્ષ્ય પણ, લક્ષ્ય પણ પ્રસિદ્ધ જ છે, કેમ કે ત્યાં જ સ્વભાવ છે. લક્ષણમાં સ્વભાવ નથી, એવું નથી. લક્ષણ કહો કે આત્માનું સ્વરૂપ કહો, જ્ઞાન સ્વરૂપી આત્મા કહો કે જ્ઞાન લક્ષણ વાળો આત્મા કહો, બે એકાર્થ વાત છે, જુદી જુદી વાત નથી.
સ્વસંવેદન લક્ષણ છે, પણ સ્વસંવેદન
સ્વસંવેદન લક્ષણ છે એમ ધારણાથી હા પાડે છે, પણ ખ્યાલમાં કે પકડાય તો લક્ષ પકડાઈ જાય, સીધી વાત છે. એનો અર્થ શું થયો? કે પરપ્રવેશ ભાવ સ્વસંવેદનને આવરિત કરે છે, ઢાંકે છે, એમ ધુમાડામાં અગ્નિ ઢંકાયેલો છે, તો અગ્નિ વિના ક્યાંય ધુમાડો હોય ક્યાંય? કે ધુમાડો છે એ અગ્નિની ઉપસ્થિતિને, હાજરીને સૂચવે છે, સાબિત કરે છે, પણ અગ્નિ નથી દેખાતો અને ધુમાડો દેખાય છે. એમ સ્વસંવેદન એ આત્માનું લક્ષણ અમને માન્ય છે, આગમથી, ન્યાયથી, તર્કથી, પ્રમાણથી, નયથી બધું માન્ય છે, પણ પકડાતું નથી. એ પકડાતું નથી ત્યાં સુધી એને ખરેખર એનો સ્વીકાર આવ્યો છે એ વાત રહેતી. પરપ્રવેશ ભાવ ઉભો છે આ એટલે ઢંકાઈ જાય છે. અન્ય ઉદયના કાળમાં અન્ય પદાર્થ અને ઉદય સાથે એને વ્યાપ્ય વ્યાપકતાનો લક્ષ નથી રહેતો, કે મારી જે વ્યાપકતા છે એ મારા સ્વક્ષેત્રથી બહાર તો નથી, શરીરમાં પણ મારી વ્યાપકતા નથી, ચૈતન્ય પ્રદેશોમાં જ મારી વ્યાપકતા છે. તો શરીરની વેદના અથવા સ્પર્શ રસાદીનું જ્ઞાન, કે જેને સન્નિકર્ષનું જ્ઞાન કહેવામાં આવે છે, કે અડે ત્યારે જ ઠંડુ ગરમ કે સુમાળું ખરબચડું લાગે, કે રસમાં પણ જીભા ઇન્દ્રિય ઉપર ખારું ખાટું તીખું આવે ત્યારે જ એને એમ થાય કે આ મને લાગે છે. એ લાગે છે, જાણે છે નહીં, પણ એને લાગે છે. તો એને એમાં ઉતરે છે, પોતા પોતે એમાં પ્રવેશે છે અથવા એ પોતામાં પ્રવેશે છે. એવો જે અધ્યાસ એના સ્વસંવેદન ને પકડવા દેતો નથી, રોકે છે એના સ્વસંવેદન. એ પરવેદનમાં આવી ગયો અધ્યાસિત થઈને, એટલે સ્વવેદન એને પકડવામાં આવી શકે નહીં. બસ અવલોકન કરવું એનો ઉપાય છે, સારામાં સારો બહુ સહેલો પ્રેક્ટિસ. અવલોકન નહીં કરે, જેટલું અવલોકન કરે એટલું સહેલું થાય. અવલોકન કરે કે આમાં લાગવું શું છે ને જાણવું શું છે. તડકો જણાય છે કે જ્ઞાનમાં પ્રવેશી ગયો છે. જ્ઞાન તો જ્ઞાન એટલું જ્ઞાન છે. જો જ્ઞાન જ્ઞાનને તડકો લાગે તો જ્ઞાન ઊનું થાય. શું તમારું જ્ઞાન ઊનું કોઈ દિવસ? હે, જો જ્ઞાન ઊનું થતું નથી તો જ્ઞાન જ્ઞાન રૂપે રહીએ છે ને, ગરમી જણાય છે, ઠંડી જણાય છે, પણ એ જ્ઞાન સ્વરૂપે થતી નથી ઠંડી ગરમી, કે જ્ઞાન ઠંડી ગરમી સ્વરૂપે થતું નથી. પણ એ અવલોકીને પોતાના ચાલતા જ્ઞાનના અનુભવને તપાસીને એને નક્કી કરવું જોઈએ કે મારું જ્ઞાન ઠંડું ગરમ થતું નથી, તો એને જ્ઞાન જે છૂટું છે એ છૂટું પ્રગટ જણાય. છે તો છૂટું, પણ એને પ્રગટપણે છૂટું જાણવામાં આવતું નથી, ભ્રમિત અવસ્થામાં એકમેક જણાય છે. અધ્યાસિત અવસ્થામાં એને જ અધ્યવસાન કર્યું છે, મને ઠંડુ લાગ્યું એ જ અધ્યવસાન છે. જ્ઞાન કે જ્ઞાનને લાગે શું? જ્ઞાન તો જાણે. પ્રયત્ન કરવાને બદલે, જ્ઞાન લક્ષણ થી જ્ઞાનને જુદું જોવાનો પ્રયત્ન કરવાને બદલે એને શાસ્ત્ર વાંચ્યા કરે. સમજાણું તો છે, હવે બીજો તો કઈ વાંધો નથી કે વિરોધ આવે છે ને સમસ્યા ઉભી થઈ છે ને મગજમાં ઉતરતું નથી ને કોકને પૂછવા જવું છે ને એવું છે નહીં કઈ. બરાબર છે, 11મી ગાથામાં આમ જ કીધું છે, 15મીમાં આમ જ કીધું છે, 6ઠી ગાથામાં નાયકને આમ જ વાત કરી છે, બધી ખબર છે. હવે એને વારંવાર દ્રઢ કરો વાંચી વાંચીને, એમાં અનુભવ કોઈ દિવસ થાય નહીં. આ તપાસું ઠંડી ગરમી લાગે ત્યારે, ખારું ખાટું લાગે ત્યારે, દરેકને ભાવવાનો વિષય હોય છે. કોઈને ખારું જ ભાવે તો કોઈને ગળ્યું જ ભાવે તો કોઈને ખટાશ ભાવે. દરેકને પોતાની રુચિ હોય છે કે નહીં કોઈને કોઈ સ્વાદ ઉપર, એ વખતે તપાસે અનુભવમાં ઊંડો ઉતરીને. જ્ઞાન આની સાથે લેપાય છે, જ્ઞાન એવા સ્વાદવાળું થઈ જાય છે કે જ્ઞાનમાં સ્વાદનું જાણવું માત્ર થાય છે, માત્ર જાણવું થાય છે ને એવો અનુભવ કરે કે ના ના મને મારામાં આવે છે સ્વાદ, તો એ જૂઠનો અનુભવ કરે છે. તો તપાસીને જુદું છે અને જુદું જાણે અને જુદું અનુભવે તો એક નબળો ચમત્કાર અંદરથી થાય એવું છે કે જેવો આત્મા છે એવો આખો અખંડ આત્મા, એને અનંત ગુણવાળો જેવો સ્વભાવ છે એવો સ્વભાવ એને, ભલે અનંત ગુણો ન જણાય તો પણ જેવો સ્વભાવ છે તેવો સ્વભાવ એને નિશ્ચિત થાય છે, પ્રતિભાસ થાય છે. અને એનો મહિમા, એનો બળ, એનો રસ, એની રુચિ એકદમ બધું અંદરથી, જેમ કોઈ હુમલો થાય ને અંદરથી ઊભું થાય એવું છે, એક સાથે બધું ઊભું થઈ જાય, ઉમટી પડે છે, રુચિ ઉમટી પડે છે, એનો રસ ઉમટી પડે છે, મહિમા ઉમટી પડે છે, અને એનું જોર ખાળી શકાય નહીં, રોકી શકાય નહીં, એવું પૂરની જેમ ઉત્પન્ન થઈ આવે. ત્યારે એને સ્વરૂપ નિશ્ચય કર્યો એમ કહેવાય, ત્યારે એણે સમ્યક્ત્વનું અનન્ય કારણ ઉત્પન્ન કર્યું એમ કહેવાય, અને ત્યાં એને નિયમથી સંસ્કારથી પડી જાય છે. સંસ્કાર તો પડી જ ગયા ત્યાં, સંસ્કાર બાકી રહ્યા એ વાત ત્યાં રહેતી નથી. તે જીવ સમ્યક સન્મુખ થતો નથી, ભ્રમથી માને છે કે આમના વાંચતા વાંચતા કે સાંભળતા સાંભળતા દ્રઢ થઈને કઈ કામ થશે, લાભ થશે, એ જીવ સમ્યક સન્મુખ કદી થતો નથી. તેથી આ ભૂમિકામાં, એટલે સમ્યક પૂર્વની ભૂમિકામાં, ભાવભાષણનો પ્રકાર હોવો ઘટે છે. ત્યાં એને સ્પષ્ટ જેવો આત્મ સ્વભાવ છે એવો એને ભાવ જ્ઞાનમાં સિદ્ધે સિદ્ધો રાગની આડશ વગર ભાષ્યમાન થવો જોઈએ, એ ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. આ વિષયમાં પૂજ્ય ગુરુદેવ શ્રીનું વચનામૃત પરમાગમ સાર 8236 અતિ સુંદર શૈલીમાં આ વિષયનું સ્પષ્ટીકરણ કરે છે. 236મો આ વિષય કે જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાષણ વધતું જાય છે, તે સુસ્પષ્ટ થતું જાય છે, જે એને પ્રથમ ભાષ્યમાન થયું એ જ જ્ઞાન લક્ષણથી વારંવાર આવો છો એમ જ્યાં ઉપયોગ એનો દિશા બદલે છે, ત્યારે એનું સ્પષ્ટીકરણ સ્પષ્ટ, એને જે જ્ઞાનની શક્તિ કહેવામાં આવે છે અને એ જ્ઞાનની નિર્મળતા છે કે જેને લઈને એનું ભાવભાષણ વધતું જાય છે, ભાવભાષણ વધતું જાય છે, જ્ઞાન બળ અને પુરુષાર્થ પણ એનો વધતો જાય છે, એનો સ્વરૂપ રસનો સ્વરૂપ મહિમા વધતો જાય છે, તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય એટલે જ્ઞાનની શક્તિ વધતી જાય છે. નિર્મળતા કહો, એની શક્તિ કહો, શક્તિ એટલે જ્ઞાનનો કાર્ય, જ્ઞાનની શક્તિનું કાર્ય તો વસ્તુનું ગ્રહણ કરવું તે છે. નિજ સ્વરૂપને જ્ઞાનમાં ગ્રહણ કરવું તે જ્ઞાનનું શક્તિરૂપ કાર્ય છે. આ જ્ઞાનમાં શક્તિને જોવી એમ કે છે, જ્ઞાન દ્વારમાં શક્તિને જોવી. જ્ઞાનની શક્તિ શું કે સ્વરૂપને ગ્રહણ કરવું તે જ્ઞાનની શક્તિ છે. એ સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિ એની વધતી જાય છે. જેમ જેમ એને ભાવ ભાષણ વધતું જાય જ્ઞાનમાં, તેમ સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિ એને વધતી જાય છે. અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય દ્વારા મોહ શિથિલ થતો જાય છે. આ દર્શન મોહ છે એ સમ્યક પ્રકારે શિથિલ થાય છે અને નાશ થવાની તૈયારીમાં આવી જાય છે પૂર્વ ભૂમિકાની અંદર. જેમ કોઈ માણસ અથવા કોઈને એટલો બધો પ્રહાર કરવામાં આવે તો કે મરણ તોલ છે એ પરિસ્થિતિ, ભલે જીવંત હોય તો પણ એ મરણ તુલ્ય ગણીને મરણ તોલ કહેવામાં આવે છે. એમ અહીંયા દર્શન મોહ છે શિથિલ થાય છે એટલે મરણ તોલ દશામાં આવે છે. પછી એ જીવતો થાય અને એની શક્તિ વધીને આત્માને પછાડે એ બનશે. એમ કે દર્શન મોહ શિથિલ થાય છે અને જ્ઞાનનું વિવેક બળ ઘણું વધી ગયેલું હોય છે. એટલે એ તો જ્ઞાનમાં અવિવેક થતા એને વિષમતાનો જ્વર ઉત્પન્ન થાય છે, વિપરીતતાનો દર્શન મોહને લઈને તાવનો પારો ચડે છે અને આત્મા મરણતોલ દશામાં આવે છે. અહીંયા દર્શન મોહ મરણતોલ દશામાં આવે છે વિવેક બળવાન થવાથી. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. પછી આગળ વધીને જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહનો સમૂહ નાશ પામે છે દર્શન મોહ. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. આ વાત સિદ્ધ કરવી છે. જ્ઞાનમ એકમ કારણમ સ્વાનુભૂતિ એક હેતુશ્ચ, જ્ઞાનમ એકમ કારણમ તસ્માત તત્ પરમમ પદમ. આ શ્લોક છે પંચાધ્યાયનો. જ્ઞાનને સાધન લીધું છે, જ્ઞાન એક જ સ્વાનુભૂતિનું કારણ છે અને તેથી જ્ઞાનને પરમપદ કહેવામાં આવ્યું છે. એ જ્ઞાનથી જ સિદ્ધિ છે એ તો વિષયને અનુરૂપ છે એટલે એટલી જ વાત મર્યાદિત લીધી છે. જ્ઞાનરૂપ પર્યાયમાં પર્યાયરૂપ જ્ઞાનમાં રાગ અને પ્રજ્ઞાનું પ્રતિબિંબ પડે છે ત્યાંથી જ્ઞાન સપન પાને છે ને, ત્યાંથી વિષય ચાલુ થાય છે. જ્ઞાન માત્ર એટલે એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન, સામાન્ય જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, અલ્પ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન એ કાંઈ નહીં. અલ્પ પૂર્ણની અપેક્ષા ના, કોઈ અપેક્ષા નહીં. સામાન્ય જ્ઞાન, નિરાકાર જ્ઞાનની પણ અપેક્ષા નહીં, મતિ શ્રુત અવધિની પણ અપેક્ષા નહીં. એવું જે એકનું જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે આત્મસ્વભાવ અથવા આત્મસ્વરૂપ છે એને જાણવો, સ્વરૂપ ગ્રહણ કરવાની એનામાં શક્તિ છે. એ સ્વરૂપ ગ્રહણ શક્તિ દ્વારા એને જાણતા એનું સ્વરૂપ ગ્રહણ થાય છે, આત્મસ્વરૂપનું ત્યાં ગ્રહણ થઈ જાય છે. જ્ઞાનને જ્ઞાનનું સ્વરૂપ ગ્રહણ થાય કે જ્ઞાનને આત્મસ્વરૂપ ગ્રહણ થાય, બંને એક અર્થ છે. આત્મજ્ઞાન નામ બે અર્થ છે. આત્માનું જ્ઞાન ને પણ આત્મજ્ઞાન કહીએ ને જ્ઞાન ને પોતાનું સ્વયંનું જ્ઞાન તેને પણ આત્મજ્ઞાન કહીએ. જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાન ને પોતાનું સ્વયંનું જ્ઞાનનું જ્ઞાન તેને પણ આત્મજ્ઞાન કહીએ, અને આત્માનું જ્ઞાન છે તેને પણ આત્મજ્ઞાન કહીએ. બે અર્થ એમાંથી નીકળે. ઉપરોક્ત વચનામૃતમાં એના ઉપર ટૂંકું સ્પષ્ટીકરણ છે કે ઉપરોક્ત વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાનને સ્વરૂપ ગ્રહણ કરવાનું જે સામર્થ્ય છે તે ભાવભાષણ થતા ઉત્પન્ન થાય છે. તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. કયું સામર્થ્ય વધતું જાય છે? કઈ જાતનું સામર્થ્ય વધતું જાય છે? કે પોતાના સ્વરૂપને ગ્રહણ કરવું, એવું જે જ્ઞાનમાં સ્વાભાવિક સામર્થ્ય છે તે વધતું જાય છે. જ્ઞાન વેદનમાં તે સામર્થ્ય પ્રસિદ્ધપણે વ્યક્ત છે. સ્વસંવેદનમાં પોતાનું જ્ઞાનનું ગ્રહણ છે, વેદન છે, વેદન કહો કે ગ્રહણ કહો, એ સામર્થ્ય સ્પષ્ટ વ્યક્ત થઈ ગયું. જ્ઞાન ઉપરોક્ત વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું છે કે ત્યાં જ્ઞાનનું સામર્થ્ય એટલું લીધું છે. હા, એને ખોલીએ તો જ્ઞાનને સ્વરૂપ ગ્રહણ કરવાનું જે સામર્થ્ય છે તે ભાવભાષણ થતા ઉત્પન્ન થાય છે. એકનું જ્ઞાન, છૂટનું જ્ઞાન, એ લક્ષણથી આખો અખંડ જ્ઞાન સ્વભાવ જ્યાં ભાષ્યમાન થયો તો એ ભાષીમાન થયેલા જ્ઞાનમાં એક નવી વાત ઉત્પન્ન થઈ, પોતાના સ્વરૂપનું ગ્રહણ કરવું, તે શક્તિ એનું ઉત્પન્ન થયું, એ બળ ઉત્પન્ન થયું એનામાં. તે ભાવભાષણ થતા ઉત્પન્ન થાય છે અને તે વૃદ્ધિગત થતું જાય છે, સામર્થ્ય વધતું જાય છે એટલે તે વૃદ્ધિગત થતું જાય છે. અને આવું વધતું સામર્થ્ય એક બાજુથી એટલે અસ્થિ બાજુથી જોઈએ તો સ્વરૂપને ગ્રહણવાની શક્તિવાળું અથવા ક્ષમતાવાળું થાય છે, યોગ્યતાવાળું થાય છે. તો બીજી બાજુ નાસ્તિથી જોઈએ તો દર્શન મોહની શક્તિને શિથિલ થવામાં તે કાર્યગત થાય છે. એકમાં બે કાર્ય થઈ ગયા, અસ્થિ નાસ્તિના બે કામ થયા. એક બાજુ ભાવ દર્શનનો શિથિલ થયો, જે કારણથી એ જ કારણથી સ્વરૂપનું ગ્રહણ કરવાનું શક્તિ સામર્થ્ય છે એ પ્રગટ થયું. જ્યાં સ્વરૂપને ગ્રહણ કરવાની ક્ષમતા આવી આપોઆપ દર્શનનું શિથિલ થયું. શાસ્ત્રમાં એ વિષય સ્પષ્ટ કરવા માટે આવે છે, મોક્ષ માર્ગનો જ્યાં વિષય ચાલે છે ત્યાં, કે બંને વાત હોવી જોઈએ. બંને વાત હોવી જોઈએ એટલે શું? કે આત્માનો સ્વાનુભવ પણ હોવો જોઈએ અને દેહાદી પ્રત્યેના રાગનો અભાવ પણ હોવો જોઈએ. જેમ કે મુનિરાજ છે, મોક્ષ માર્ગ લઈએ, ધોખ માર્ગ લઈએ, રાજમાર્ગ તો મુનિદશા છે. હવે એ મુનિદશાની અંદર થોડો પણ શરીરનો રાગ છે એ મુક્તિને રોકે છે? કેવળ જ્ઞાનને રોકે છે? શું એકતા બુદ્ધિ એ તો દેહનો રાગ ગુણી ને હોય, પણ ચારિત્રની અંદર સાતા સાતા ભૂખ તરસ એ વગેરે અનેક પ્રકાર ઉત્પન્ન થાય છે, શરીરની રોગ આદિ અવસ્થા, ઠંડી ગરમી વગેરે. કોઈ બે વાત સાથે કે સ્વાનુભવ તો કયા સ્વાનુભવ છે, કેટલો પણ સ્વાનુભવ છે કે એટલો સ્વાનુભવ હોવો જોઈએ કે શરીર પ્રત્યેનો તદ્દન ઉપયોગ ખલાસ થઈ જાય તો મુક્તિ પ્રગટ થાય. અને કષાય કણ જરા કરી જાય સ્વંજલનનો પણ તો મુક્તિ ન રોકે, કેવળ જ્ઞાનને રોકે, સીધી વાત છે. તો અસ્થિ નાસ્તિથી બે થી ભલે કથન ક્રમથી આવે કથામાં, પણ બે વાત લઈએ કે ભેદાભેદ રત્નત્રય હોવા છતાં એટલે નિશ્ચય રત્નત્રય અને વ્યવહાર રત્નત્રય બંને હોવા છતાં અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જે ને તે હોય આગમ ધર્મ લે, પણ એની મુક્તિ થતી નહીં, પામે નહીં, સિદ્ધાંત બને, સિદ્ધ દશાનો ઉત્પન્ન થાય. તો એક નાસ્તિનો વિષય ત્યાં સ્પષ્ટ કરવામાં આવે છે. અને સમ્યક કાર્યમાં એક સાથે બે થાય છે, જ્યાં પણ બીજું કાર્ય નાસ્તિનું રહી જાય છે ત્યાં આ કાર્યને અસ્થિના કાર્યમાં કાંઈ ને કાંઈ ક્ષતિ છે, ખામી છે, એ વાત પ્રસિદ્ધ થાય છે. એ વાત આગળની રહી. અહીંયા તો પ્રથમ ચરણમાં મોક્ષ માર્ગના પ્રારંભની અંદર, પ્રારંભ થયા પહેલા પણ એક બાજુ જ્ઞાનનું સામર્થ્ય વધે સ્વરૂપ ગ્રહણ કરવાનું, તો બીજી બાજુ દર્શન મોહ આપોઆપ ગળવા માંડે, દર્શન મોહ શિથિલ થવા માંડે. શિથિલ શબ્દ એટલા માટે વાપરે છે કે એનો રસ તૂટે છે. મંદતા બે પ્રકારે થાય છે, તારતમ્યતાથી અને રસથી. કેમ કે ક્રોધ ભાવ છે, તો ક્રોધની અંદર તારતમ્યતા, ક્રોધની ઉગ્રતા પણ હોય ને રસ મંદ પણ હોય. તીવ્ર ઉગ્રતા દેખાય ક્રોધ અને રસ મંદ હોય, તીવ્ર ક્રોધ હોય ને રસ તીવ્ર પણ હોય, મંદ ક્રોધ હોય ને રસ તીવ્ર પણ હોય, અને મંદ ક્રોધ હોય ને રસ મંદ પણ હોય. એની ચોભંગી છે તીવ્ર મંદતા. રસ છે એ કષાય શક્તિ છે, જેટલો રસ તીવ્ર એટલી ઘાતક શક્તિ, એની સ્વભાવની ઘાતક શક્તિ તીવ્ર છે. જે શિથિલપણું છે એ રસને તોડે છે. એમ કેમ અહીંયા જે સ્વરૂપનું ગ્રહણ કરવાનું શક્તિરૂપ ભાવ ભાષણ છે એ દર્શન મોહના રસને તોડે છે, એની શક્તિને તોડે છે, એટલે એનો નાશ થાય છે. આગળ જઈને એટલા પ્રમાણમાં નથી, એટલા પ્રમાણમાં જ્ઞાનનું સામર્થ્ય નથી કે જેથી એ અભેદ થઈને સ્વસંવેદનમાં સ્વરૂપનું ગ્રહણ કરે, એટલું નથી. પણ આ જ છે એમ સીધું જ્ઞાનમાં આવે છે, આવું જ આ જ મારું સ્વરૂપ, આવું જ મારું સ્વરૂપ છે એમ જ્ઞાનમાં બરાબર ભાવ ભાસે છે. હવે દર્શનનો ગળવા લાગે છે. આખા સંસારનો નાયક દર્શનનો છે, એને કેન્સર લાગુ પડે છે. ગયો મરણ તોલ પછી મરવા જ પડ્યો એ તો એનો દર્શન એવી વાત. એટલે અહીંયા એ શબ્દ લીધો છે. બીજી બાજુ દર્શનો શિથિલ થવા માટે કાર્યગત થાય છે, અથવા યથાર્થ પ્રકારે સમ્યક પ્રકારે સાચી રીતે દર્શનો ગળવા લાગે છે. ગળે છે જેમ આ કેન્સરમાં માણસનું શરીર ગળી જાય છે કે નહીં, કેન્સર ડિટેક્ટ ન થયું હોય તો વેઇટ લોસ હોય એના ઉપરથી ડોક્ટરને ધ્યાન જાય છે. સડનમાં એકદમ સડનલી વેઇટ ફોલ કેમ આવ્યો, આનો હજી તો આટલા દિવસની માંદગી છે ને વજન કેમ ઘટી ગયું, ગળવા લાગે છે અને વજન તૂટી જાય છે. દર્શનમાં એ ગળવા લાગે છે, અર્થાત મિથ્યાત્વનો રસ અહીં ઘટી જાય છે. મિથ્યાત્વમાં જે શક્તિ છે એ શક્તિ તૂટી જાય છે. જેમ માણસની કેળ ઉપર ઘા પડે ને કેળ ભાંગી નાખે, કોઈ એક ધોકો મારે ને કેળ ભાંગી નાખે, ખલાસ. માણસ સાજો હારો એવો ને એવો લઠ જેવો દેખાતો હોય પણ એનામાં શક્તિ ન હોય કાંઈ. 4 કિલોનું ટીન ઉપાડવું હોય ઉપાડી ન શકે. મેં 4 કિલોનું ઘીનું કે હું નહીં ઉપાડી શકું, કેળ ભાંગી ગઈ છે. યોગ કરે છે ને, યોગ સાધના નથી કરતા, યોગના પ્રયોગ કરે છે. એનું કોન્સન્ટ્રેશનનો સેન્ટર ક્યાં છે? જે કેડ છે ને, કેડ પાછળનો ભાગ, કરોડરજ્જુનો છેડો જે આવે છે ત્યાં એનું સ્થાન છે. જેને પુસ્તકો જોયા હોય એનો ખ્યાલ હોય, એ જાતના બધા આવે છે ને યોગના સાધનાના પુસ્તકો, એમાં એ વિશે આવે છે. એનું સ્થાન ત્યાં છે. હા, એટલે દ્રવ્ય ને ભાવે એમ બે વાત લેવી છે. શારીરિક શક્તિ પણ કોઈ કેળ ભાંગે તો ખલાસ થાય છે, એવું જ અહીંયા મન વચન કાયાના યોગની શક્તિ પણ ત્યાં છે, કેન્દ્ર સ્થાને છે. અહીંયા મિથ્યાત્વનો રસ અહીં ઘટી જાય છે, એની કેળ ઉપર ઘા પડે છે મિથ્યાત્વનો. તેથી આવો જીવ સમ્યક્ત્વનો અધિકારી થાય છે, સમ્યક્ત્વને યોગ્ય થાય છે. શ્રીમદ રાજચંદ્રજીએ પણ પોતાની મૌલિક શૈલીમાં, આગવી શૈલીમાં આ વાત કરી છે, જે તેમના શબ્દોમાં નીચે પ્રમાણે છે. આ જ વિષય ઉપર શ્રીમદજીનું વ્યાખ્યાન સારમાંથી એક વચનામૃત લીધું છે, એ પણ ભાષણ ઉપર છે અને એમાં પણ બહુ બહુ સારો ખુલાસો પોતાની ભાષામાં આવ્યો છે. બહુ સરસ ખુલાસો છે આ બોલની અંદર.
વાદિદેવ સિદ્ધ મંદર ભગવાન જય.